અનુવાદ 12. પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, પરમ કૃપાળુ બાપાશ્રી, સદગુરુ તથા અનાદિ મુક્તની આ દિવ્ય સભાને કોટાન કોટી વંદન કરી ધન્યતા અનુભવું છું. માગસર સુદ ચોથ ખૂબ જ માંગલિક બની ગઈ છે. વચનામૃત જયંતિ અને યોગાનુયોગ પરમ પૂજ્ય સોમચંદ બાપાનું અંતર્ધાન થવાપણું આ બંને યોગ ભેગા થયા એ વિશેષતા છે. વચનામૃત શ્રીજી મહારાજના મુખમાંથી નીકળેલો દિવ્ય પ્રવાહ, અત્યારે એ જ સ્વરો સારાએ વિશ્વમાં હવામાં ગુંજન કરી રહ્યા છે. સમય આવશે ત્યારે વિજ્ઞાન દ્વારા એ સ્વરો વિશ્વના સર્વ મનુષ્યોને સાંભળવા મળશે. શ્રીજી મહારાજ મનુષ્ય રૂપે હતા ત્યારે કેવો અવાજ હતો એ સમય આવે જરૂર સાંભળવા મળશે. પરમ પૂજ્ય સોમચંદ બાપાનો સ્વર તો અહીં આપણામાંના ઘણાના કર્ણમાં ગુંજન કરી રહ્યો છે. એ દિવ્ય ધ્વનિ ટેપ રેકોર્ડર દ્વારા સાંભળી શકીએ છીએ. એ કેસેટમાં ઉતારવામાં પણ આવ્યો છે. એ આપણું સદભાગ્ય છે. શ્રીજી મહારાજના સંકલ્પ સ્વરૂપ બાપાશ્રી પ્રગટ થયા તે વખતે શોધ તો થઈ હતી પણ બહુ જ પ્રાથમિક અવસ્થામાં હતી. બાપાશ્રીનું સ્વરૂપ એવું અદ્ભુત હતું કે જે સંબંધમાં આવ્યા તે જાણી શકે, જેમ છે એમ જાણી શક્યા એ અહોભાગી બની ગયા. પરંતુ જ્યારે બાપાશ્રી અમદાવાદમાં પધાર્યા ત્યારે અમદાવાદની અટારીએ અટારીએ માણસો એમના દર્શન કરવા ઉમટ્યા હતા. બાપા રસ્તામાં ચાંદલા કરતા આવે. એકવાર કંકુ ખૂટી જતા એક બાળકે કહ્યું, બાપા મને ચાંદલો કરો. એણે ધૂળ હાથમાં લઈ બાપાને કહ્યું. એ ધૂળમાં પોતાનો અંગૂઠો બોળી બાપાએ ચાંદલો કર્યો તો એ કંકુનો થઈ ગયો. ધૂળ અને કંકુ એક બની ગયું. કંકુ અને ધૂળનું અંતિમ બંધારણ તો એક જ છે વિજ્ઞાનની દ્રષ્ટિએ, પણ પ્રક્રિયામાં ફેર. એકનો રંગ લાલ બન્યો અને બીજાનો રંગ ધૂળ જેવો ભૂખરો બન્યો. બાપાશ્રીના સંબંધમાં આપણા આજના સમારંભના મુખ્ય લક્ષ્ય બિંદુ પરમ પૂજ્ય દિવ્ય સ્વરૂપ સોમચંદ બાપા બાપાશ્રી સાથે જ આવેલા, પણ બધાની શિક્ષાને અર્થે સૌએ અલગ અલગ રીતે વિવિધતા રૂપે જીવનનો પ્રારંભ કર્યો. શ્રીજી મહારાજ સાથે અને બાપાશ્રી સાથે જે દિવ્ય મુક્તો આવેલા એ દરેકના અંગ અલગ અલગ હતા. મનુષ્ય મનુષ્ય સ્વભાવ અલગ અલગ જોવા મળે છે. સ્વભાવ પણ અનંત થયા તેમ આ મુક્તો પ્રગટ થયા ત્યારે બધાયના અંગ અલગ અલગ. જો અલગ અલગ ન હોય તો જ્ઞાન વાસ્તવિક રીતે સમજાય નહીં. વાસ્તવિક રૂપે સમજવાને માટે વિવિધ અંગ ધારણ કરવા પડે છે. નિષ્કુળાનંદ સ્વામીનું અંગ અલગ, ગોપાળાનંદ સ્વામીનું અલગ, બ્રહ્માનંદ સ્વામીનું અલગ, મુક્તાનંદ સ્વામીનું અલગ. દરેકના અંગની એક પુસ્તિકા બહાર પાડી હોત તો મને લાગે છે કે જાણવાનું કંઈ જ બાકી ન રહે. એમાં બધું જ આવી જાય। કેટલા બધા પુસ્તકો બહાર પડે છે, ક્યાં વાંચવા જાઓ, અને વાંચે કંઈ પાર આવે નહીં, ત્યારે આ ખરું તત્વજ્ઞાન। ખરું જ્ઞાન મેળવવાને માટે મહાપુરુષોના અંગનો અભ્યાસ કરવો જોઈએ। એ અંગના અભ્યાસમાં એટલી બધી શક્તિ છે કે જીવનમાં આપણા આચરણમાં ઉતરી જાય, ચૈતન્યનો પલટો થઈ જાય, ચૈતન્ય ઉપરના આવરણો હટી જાય, એવી એમાં તાકાત છે। એ અંગોનો અભ્યાસ કરો તો તરત જ ખ્યાલ આવશે કે આપણને અંતરમાં જે વિક્ષેપ થાય છે એ દૂર થઈ ગયેલો દેખાય છે। નિષ્કુળાનંદ સ્વામીના વૈરાગ્યના અંગનો ઊંડાણથી જો વિચાર કરો તો જૈન ધર્મીઓ કે બીજા ધર્મીઓ વૈરાગ્ય કેળવવાના જે સાધનો કરે છે, જે કેટલું બધું તપ કરે છે, એ કરવું ન પડે। કારણ કે એ એક અંગમાં જ એટલી શક્તિ છે કે આ બધા સાધનોનું કામ કરી નાખે, આ હકીકત છે। પણ જેમ હીરાભાઈએ ગદગદ થઈને ભાવ વ્યક્ત કર્યો ને, એવો ભાવ એ અંગનો વિચાર કરતા થવો જોઈએ। એ મુક્ત બનવું જોઈએ। મુક્ત સ્વરૂપ બનવું એટલે મુક્તે જે દેહ ધારણ કર્યો, એ આકાર ધારણ કર્યો, એ રૂપ નહીં, પણ સ્વરૂપ બધાથી વિરક્ત હતું, બધાથી મુક્ત હતું, એ સ્વરૂપ રૂપ થવું જોઈએ। તો એ આવા મુક્તોના પ્રસંગો, મુક્તોના આવા અલૌકિક દિનોની ઉજવણી દ્વારા સરળતાથી થઈ શકે। જો આ સભામાં કોઈને નિમંત્રણ પત્રિકા મોકલવામાં આવી છે? નથી મોકલવામાં આવી, કારણ કે આ કંઈ ઔપચારિક પ્રસંગ નથી, આ તો સૌનો પ્રસંગ છે। મહારાજ અને મુક્ત સૌના છે, અમુકના છે એમ નથી, માટે સૌ આ પ્રસંગે આવે છે। આ દિન સોમચંદ બાપા નિમિત્તે થયો, પરંતુ અનંત અનાદિ મુક્ત, એમાં તમે ગોપાળાનંદ સ્વામીનું નામ લો કે બ્રહ્માનંદ સ્વામીનું નામ લો કે નિષ્કુળાનંદ સ્વામીનું નામ લો કે સદગુરુ ઈશ્વર ચરણદાસજી સ્વામીનું નામ લો, બધું એકનું એક। મને તો એમ લાગે છે કે આ વચનામૃત જયંતિનો દિન સોમચંદ બાપા નિમિત્તે અનંત અનાદિ મુક્તોનો અંતર્ધાન દિન છે। અંતર્ધાન દિન અને જન્મદિનમાં કોઈ જ ફરક નથી। મૃત્યુ અને જન્મ સામાન્ય મનુષ્ય માટે અલગ અલગ છે। સામાન્ય મનુષ્ય માટે જન્મવું અને મૃત્યુ થવું એ બે જુદી પ્રક્રિયાઓ છે। જ્યારે મુક્તો ગર્ભમાં આવતા પણ નથી, એ એક ખૂબી છે, એ એક કલ્પનાનું જ વિષય રહે છે। પણ એ સ્થિતિને પમાય ત્યારે જેમ પાણીમાં કમળ, એવી જ રીતે એમનું પ્રગટ થવું છે। પર્વતભાઈને કેટલા બધા દીકરા, બાપાને પણ દીકરા, તો શું એમણે જગતનો વ્યવહાર કર્યો? નહીં, એમને તો સંકલ્પ માત્રે કામ થયું, નહીં કે આ લોકના મનુષ્યની જેમ। હવે આવી કલ્પના કેવી રીતે આવે? જે બાયોલોજી ભણ્યા હોય, વિજ્ઞાન ભણ્યા હોય, એમ કેમ થયું એની કલ્પના કરી શકે નહીં। પરંતુ અત્યારે વિજ્ઞાનની પણ એક શાખા બાયોલોજિકલ થિયરી ઓફ નોલેજ નીકળી છે, એ બાયોલોજિકલ થિયરીનો અભ્યાસ કરવો, એના માટે વિજ્ઞાનનું ખૂબ જ્ઞાન જોઈએ. એના ઉપરથી એમ નક્કી થાય છે કે દિવ્ય પુરુષો કોઈ પણ જાતના સંબંધ કર્યા વગર આપોઆપ પ્રગટ થાય છે, ગમે તે રીતે. ધે કેન કમ. એને એની સાથે કોઈ લેવા દેવા નથી. શ્રીજી મહારાજ સાથે 500 પરમહંસ આવ્યા, શું જરૂર હતી? મહારાજ મનુષ્ય રૂપે દ્રષ્ટિગોચર થાય ત્યારે બધાયના ચિત્ત પલટાઈ જાય. તો આટલા બધા મુક્તોને દ્રશ્યમાન કરવાની જરૂર શી? દ્રષ્ટિગોચર કરવાની. બરાબર છે, એનાથી કોઈ વસ્તુ અશક્ય નથી, કારણ કે એ ઓલ માઇટી છે, સર્વશક્તિમાન છે. પણ એની અનાદિની રીત છે. ગોડને પણ પોતાની અલૌકિક રીત છે કે પોતાને ઓળખાવવાને માટે મનુષ્યો એ બાધિત છે. એની ભૌતિક આંખની સામે આવરણો છે. આવા 1000 કાગળના આવરણો હોય, એ એક પછી એક ખસેડતા જાઓ, એક રહે ત્યાં સુધી તમે નહીં જોઈ શકો. હું આમ આડો રાખું તો તમારું મોઢું જોઈ ન શકું, એ છેલ્લું આવરણ હટે ત્યારે દેખાય. ત્યારે એમ થાય, આ આવરણો હટતા હશે કે કેમ? અનંતકાળથી જન્મતા આવીએ છીએ તો કેટલા બધા આવરણો થયા તો હોય ને, કોઈ ભૂલો થઈ હોય, કોઈ ન કરવાના કામ પણ થઈ ગયા હોય. અને પ્રભુની એક દયા તો જુઓ, કોઈ જ વસ્તુ યાદ ન આવે. નવો જન્મ લે એટલે ગયો જન્મ યાદ આવે છે? જો યાદ આવે તો ઠેકાણું ન રહે. ભગવાનની કળા એવી છે. ભગવાનના દિવ્ય મુક્તોને કળવા એ ઘાંટી જબરી છે. એમની દ્રષ્ટિ સામેથી આવરણો હટી ગયા. આથી મહારાજ જાણે એટલું એ જાણે છે. તેઓ જાણી શકે કે આપણા મનમાં શું વિચાર ચાલે છે, એ જોઈ શકે છે. ઘટ ઘટમાં વ્યાપક છે. જ્યાં જ્યાં મહારાજ, ત્યાં ત્યાં પોતે છે. પોતાને એમ થાય છે, આઈ એમ એવરીવેર, હું બધી જગ્યાએ છું. કણે કણમાં હું છું. મહારાજ કણે કણમાં, તો મુક્ત પણ કણે કણમાં, એવો અનુભવ થાય છે. થોડા સમય પછી આપણા મનમાં શું વિચાર ઉદ્ભવશે એની પણ ખબર પડે છે. ત્યારે વિચાર કરો કે ડિવાઇન એટલે દિવ્યતાને પામ્યા પછી કેટલું બધું જ્ઞાન પ્રગટ થાય છે. એ દિવ્ય જ્ઞાન સોમચંદ બાપાના અનુસંધાનમાં જણાવો. એકવાર અમે સ્ટેશને જતા હતા તો અચાનક સુખડની સુગંધિ આવવા માંડી. મેં પૂછ્યું કે આ સુખડની સુગંધ ક્યાંથી? અહીં તો કોઈ દુકાન એવી છે નહીં કે અત્તરની સુગંધ આવે. આ સુગંધ ક્યાંથી આવે છે? મેં એમને પૂછ્યું, તમને સુગંધ આવે છે ખરી? તો એમણે એમ ન કહ્યું કે મને સુખડની સુગંધ આવે છે. એમણે એમ કહ્યું કે મૂર્તિમાંથી અનેક વિવિધ પ્રકારની નવીન નવીન ખુશ્બુ નીકળે છે, એમાંની આ એક છે. એક વાત એવી છે કે આટલું બધું સર્વજ્ઞપણું. મહારાજ સર્વજ્ઞ તો અનાદિમુક્ત પણ સર્વજ્ઞ કહેવાય, છતાં પણ કેટલું ઢાંકીને વર્તે છે. આપણને એક લૌકિક વસ્તુ પણ જીરવવી કઠણ પડે છે. એક સારું સ્વપ્ન આવે તો પણ ચાર પાંચ જણાને કહી દઈએ છીએ તો આટલી બધી અગાધ શક્તિ, આટલું બધું સામર્થ્ય એને ઝટઝટ વાપરી નાખવાની ઈચ્છા પણ ન થાય એ કંઈ થોડી વાત છે? એ પાત્રતાનો વિચાર કરીએ તો ક્યાં આપણે ને ક્યાં એ? કીડી કુંજરનો મેળાપ. છતાં પણ એમ કહી દીધું કે તમારા ચૈતન્યને મુક્ત કરીને અમે મૂર્તિમાં રાખ્યો છે. કેટલી કૃપા કરી, કોણ કરી શકે? જે કરી શકે એ જ કરી શકે, બીજા નહીં કરી શકે. ગાંધીની દુકાને જાય ને કહે કે મારે હૃદયમાં કંઈક રોગ છે તો તું જોઈ દે ને, તો એ ન જોઈ શકે. એ એમ કહે કે હાર્ટ સ્પેશિયાલિસ્ટને મળ, મને ખબર ન પડે. એમ જાત જાતની પ્રકૃતિવાળાને જ્યાં ત્યાંથી જાળવવા ન પડે? એ તો મહારાજના અનાદિમુક્તનું કામ. અહીંયા જે મુક્તોએ પોતાના અનુભવો રજૂ કર્યા તેમાંથી હું એક વસ્તુ સમજી શક્યો છું કે એમણે આપણા કેટલાક ગુણો જે આપણામાં હતા એ અંગે આપણને સભાન કરી દીધા. એનો એમણે ઉપયોગ કરી અને આપણને ભગવાનમાં જોડી દીધા અને ભલે બાધિત રહ્યા, આપણે સુખ નથી અનુભવતા હજી. આપણને કામ, ક્રોધ, લોભ, મોહ આદિ અંતઃશત્રુઓ અને દોષો ઓછા વત્તે અંશે હેરાન કરે છે, તો મુક્ત કર્યા કેમ કહેવાય? મારા ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. જો મુક્ત કરી નાખ્યો તો દોષ જેવું કાંઈ હોવું જ ન જોઈએ ને? એ કેમ છે? તો કેટલીક ફરિયાદો છે કે ભાઈ હેરાન હેરાન થયા, આ દોષો થકી મહારાજ રક્ષા કરે એવું કરો. હમણાં એક ભાઈએ પ્રોફેસર કે એમ ધોળકિયાનું શિખરણી છંદમાં કાવ્ય વાંચ્યું ને એમાં એમણે બહુ સારું તત્વ સમજણપૂર્વક મૂક્યું છે. એનું મનન કરતાં કરતાં લક્ષ્યાર્થ થાય ત્યારે આગળ વધાય. મહારાજે કહ્યું, તમે પૂર્ણ કામ થઈ ચૂક્યા, બરાબર છે? તો આપણે કહ્યું, હા. કેટલાકે એમ કહ્યું કે મહારાજ હા પડતી નથી તો એ પણ પૂર્વનો યોગ છે, હા પડી જવી એ પણ પૂર્વનો સંબંધ હોય એના લીધે શ્રદ્ધા આવે. એવી શ્રદ્ધા આવે કે ડગે પણ નહીં તો બહુ સરસ કહેવાય, એ તો રાખે જ છૂટકો. શ્રદ્ધાને ડગવા દેવી નહીં. ફેથ ઇઝ અ બ્રિજ ટુ અક્ષરધામ. આપણી વચ્ચે અને અક્ષરધામ વચ્ચે શ્રદ્ધા એ પુલ છે. જેને અક્ષરધામમાં પહોંચવું હોય એને શ્રદ્ધા હોય તો મૂર્તિ સિવાય કોઈ જગ્યાએ પ્રતીતિ આવે જ નહીં. ગમે તેવા ચમત્કારો સર્જાય, અગમ નિગમનું જાણતા હોય, અંતર્યામીપણે એ બધું કહી દે, એક જગ્યાએથી બીજી જગ્યાએ દેખાય, જાત જાતના સ્વરૂપ ધારણ કરે, છતાં પણ બ્રહ્માનંદ સ્વામીનો છંદ છે એવા તો ઘણા શબ્દો છે. ઐશ્વર્ય હોવા છતાં પણ સબ માયા કા દાસ એમ કહ્યું. મઢી નાની ને બાવો મોટો, એટલે આ અનાદિ મુક્તની સભામાં આ હોલ નાનો જ પડે ને? હું શું વાત કરતો હતો? જો આપણામાં ઉત્તરોત્તર શ્રદ્ધા ન વધે, જો એ અંદર ઉતરીને વિચાર કરીએ તો ખામી હશે જ. કંઈક મુશ્કેલીમાં આવે ત્યારે કોઈક કહે કે આ ભાઈ તારી મુશ્કેલી ટાળી દેશે, મુશ્કેલીથી એવો કંટાળે ને, ભગવાન એવી પરીક્ષા કરે કે મટાડે પણ નહીં, ગમે એટલી પ્રાર્થના કરે તો વધે, અને એ વખતે સહન ન થતા ગમે તેને શોધે, શોધે એટલે શ્રદ્ધા નથી એમ નક્કી થઈ ગયું, બીજે પ્રતીતિ આવી જાય, નહીં આવવી જોઈએ, બીજું શું થવાનું હતું, દેહ પડી જવાનો, અરે આટલા બધા દેહ પડી ગયા તોય કંટાળ્યા નહીં, કેટલા દેહ ધર્યા એનો પાર ખરો, તોય થાક્યા નથી, તો આ એક દેહ પડી જાય એમાં થાકી જવાનું, અરે મૂવો પડી જાય તો, અરે મહારાજની મૂર્તિ સિવાય ક્યાંય શ્રદ્ધા ન રાખવી. એક ભક્ત બળવાન હતા, એને અંગ પાકું નહોતું, પણ એવા એક મુક્ત મળી ગયાને શી ખબર, કૃપા જેને કહીએ એને લીધે એવું બળ આવી ગયું કે ડગે જ નહીં, પણ ક્રિયા બધી સરખી નહીં, મહારાજની આજ્ઞા પણ બરાબર પાળે નહીં, એટલે એમના શરીરમાં 50 જેટલા ભૂત પેસી ગયા. હવે વીતાડે બહુ, એ ખાય પીએ એકદમ, ભૂત ન ખાય, ખાય. હવે સોમચંદ બાપાએ જેમ કૃપાની વાત કરી એમ ભગવાનની કૃપા વરસે ત્યારે શું નથી થતું, એના ઉપર કૃપા વરસી એટલે શ્રદ્ધા ડગે નહીં. કોઈકે કહ્યું કે આ મુસલમાન તારા બધા ભૂત કાઢી નાખશે, ચાલ મારી જોડે, ત્યારે કહે આ તો 50 ભૂત છે, ને બીજા 50 પ્રવેશ કરે તો પણ તારી જોડે ન આવું, ભલે રહ્યા અંદર, શું નડે છે, એમ સમજશું કે જો આ શરીરમાં મળ લોહી હાડકા શું નથી એ મને કહે, એ બધા ભેગા આ પણ વધારે, આ પણ એક જાતના મળ જ છે ને, એને એટલી બધી શ્રદ્ધા કે ડગી જ નહીં, કે સ્વામિનારાયણ સર્વ કરતા હરતા છે, આવા ભલેને 1000 ભૂત મોકલે, મહારાજ એનું પણ ભેગું સારું કરશે, મારો દેહ પડશે ત્યારે ચૈતન્યનો મોક્ષ થશે, ત્યારે ભેગા એ પણ મોક્ષ દશાને પામશે. કેટલો બળવાન બોલો, શ્રદ્ધા, એ શ્રદ્ધાને લીધે એ બધા ભૂતોની સદગતિ થઈ ગઈ, એનામાં જે બધા ભૂતો હતા એ બધાની સદગતિ થઈ ગઈ. કોણે કરી? શ્રદ્ધા, કૃપા, સોમચંદ બાપા જેવા દિવ્ય સંતની કૃપા થકી થઈ. શ્રદ્ધા જરા પણ ડગવી જોઈએ નહીં, ક્યાંય પ્રતીતિ નહીં, અરે ભલેને ગમે તે થઈ જાય, આપણે કરોડપતિ હોઈએ અને એક દિવસ એવો આવે કે આપણી પાસે કશું જ ન હોય, અંગ ઢાંકવા માટે વસ્ત્રોની માથાકૂટ થતી હોય તો પણ શું, અરે વસ્ત્રને શું કરવા છે, મહારાજને દિવ્ય વસ્ત્રો છે, જો મૂર્તિ છે તેને પહેરાવેલા વસ્ત્રોની આરપાર જોઈ શકાતું નથી, બરાબર છે, આ વસ્ત્રો કાઢી નાખો, ઉતારી નાખો તો આ મૂર્તિ વસ્ત્રોને શોભાડે છે, વસ્ત્રો એને શોભાડતા નથી, એમ મહારાજના દિવ્ય વસ્ત્રો છે, એ દિવ્ય વસ્ત્રો છતાંય મહારાજનું આખું સ્વરૂપ જેમ છે એમ દેખાય, અંદર રહીને દેખાય. બીજી એક વાત, સોમચંદ બાપા સાથે વાર્તાલાપ થતો હતો, આ બધી જે વાત કરું છું એ બધી મોટા મુક્ત થકી સાંભળી છે, એ તમને કહું છું જેથી મને પણ મનન થાય. એ સારું તમને વાત કરું છું, બરોબર? એમ આપણે કશાયથી ડરવું નહીં, આપણે તો અક્ષરધામના અધિપતિના પાટવી કુંવરો, અનાદિમુક્તો છીએ. મગજમાં ભય જેવી વસ્તુ રહેવી જોઈએ નહીં. નિર્ભય કર્યા, અભય પદ આપ્યું. અભય હાથ નથી કહેતા? મહારાજે અભય હાથ મૂક્યો એનો અર્થ એ કે બધા ભયથી રહિત કરી નાખ્યા. મૂળ અક્ષર કોટી સુધીના જે ભય છે એમાંથી મહારાજે મુક્ત કરી દીધા, પોતે આપણી એ વસ્તુ લઈ લીધી. આપણને ભલે ખબર ન પડે એની ચિંતા નહીં કરવાની, શ્રદ્ધા નહીં ડગાવવાની. એક જ વાત, ગમે તેવા દુઃખનો સંબંધ થાય આ જન્મે જ ભોગવી લેવું છે. દેહમાં ગમે તેવો રોગ આવે, આ લોકની ગમે તેવી આપત્તિ આવે, અરે આપત્તિ એ તો એક સ્વપ્ન માત્ર છે. સ્વપ્નમાં આવે પછી સ્વપ્ન જતું રહે એટલે કંઈ હોય? એવું જ આ છે. જો સ્વપ્ન ન હોય તો ગયો જન્મ કેમ યાદ ન રહે? એવરી લાઈફ ઇઝ અ ડ્રીમ. દરેક જન્મ છે એ તો સ્વપ્નવત જ છે. માટે સોમચંદ બાપાએ આપણને આ શીખવી દીધું. સૌએ પોતપોતાના અનુભવની વાત કરી, એમ મેં આ બધાનો સાર કાઢ્યો તો મને એમ થયું કે આ હા હા હા, મજા પડી ગઈ. આ સરસ વાતો સાંભળી મને અનંત આનંદ થયો. આવી સરસ વાતોથી હું ખૂબ રાજી થયો અને આપ સૌએ દર્શન આપ્યા એથી મને અતિ આનંદ થયો. તમે બધા મને પ્રાણ કરતા વાલા છો, એકે એક હરિભક્ત વાલા છો. આવી વાત સાંભળીને એક હરિભક્તે મને પત્ર લખ્યો અને પાછા રૂબરૂ મળ્યા. ભાઈ હું તો આવો આમ તેમ, તો તમે મને મુલાકાત આપો તો સારું. મેં એમને તરત જ કહ્યું, તમે અમારા મુકામે જરૂર દર્શને આવો. તો એ આવ્યા. પછી કહે, ભાઈ મારા એવા શું ગુના કે મને આવી બધી હેરાનગતિ થાય છે, એમાં જ તમે મને મળતા નથી. મેં કહ્યું, એમ નથી, તમે તો પ્રાણ કરતા વાલા છો, પણ મારી આ એક નહીં મળવાની કુટેવ છે. વાલા એવા ને એવા, પરંતુ નહીં મળવાની એક જાતની શું ખબર એવી કુટેવ કે કોઈને ન મળવું, પરંતુ વાલા એવા જ. અંતર્વૃત્તિએ તરત જ મળું. કોઈ પણ હરિભક્ત આવે ત્યારે મને એમ થાય કે આ તો મુક્તને મળવાનું. ઓહો, બરોબર, એકે એકને મળું છું. એક પણ પત્ર આવે તો એક પણ પત્રનો જવાબ નથી આપી શકતો, પણ એ પત્રની નોંધ એ જ ક્ષણ લઈ લઉં છું. એમ નહીં સમજવાનું કે મને ખબર નહીં હોય, બધી જ ખબર હોય. બધાને એક પ્રાર્થના કરું કે હું શા માટે નથી મળતો એ નહીં પૂછતા, બરોબર? એ જણાવવાની ઈચ્છા કરતો નથી. કેમ નથી મળતો એ મહારાજની ઈચ્છા છે. મારે ઘણા કારણો હોય ને, કેટલું કામ કરવાનું હોય, એ કામ કોઈને ખબર ન પડે એવી રીતે કરવાનું ભગવાન કહેતા હોય. જો બધાને દેહે કરીને મળું તો એ કામ થાય નહીં. મહારાજ કહે, કોઈને દેહે કરીને મળવાની જરૂર નથી. આ અજ્ઞાન શું? બરાબર, બધા મળેલા જ છે, હવે મળવાની કંઈ જરૂરિયાત નથી. તમે અહીં પધારો ને, જો આ દિવ્ય મૂર્તિ વિશે થોડી બે મિનિટ વાત કરી લઉં. આ દર્શનીય સ્વરૂપ છે, દર્શનનું સુખ આપે છે. મહારાજે એમ કહ્યું છે કે મારી મૂર્તિની પ્રતિષ્ઠા જેમ બાહ્ય રીતે કરવામાં આવે છે એવી રીતે આપણા ચૈતન્યમાં પ્રતિષ્ઠા કરી દેવી. એ પ્રતિષ્ઠા અવિચળ રહે છે. મંદિરની પ્રતિષ્ઠા અવિચળ નથી, આ પ્રતિષ્ઠા અવિચળ રહે. મહારાજ એમ કહે છે કે આ મૂર્તિ પ્રત્યક્ષ માનીને અમારી ખૂબ સેવા કરો, નવધા ભક્તિ કરો. પણ એ બધું કરતાં કરતાં ચૈતન્યની અંદર અમારી પ્રતિષ્ઠા કરી દો. એ ન થાય ત્યાં સુધી આનંદ આવે નહીં. એટલે આ મૂર્તિની વાત કરી. આ મૂર્તિ અહીં રહી છે. તમને બધાને દર્શન થયા અને મને પણ દર્શન થયા. 8 મહિના પછી ભગવાનની ઈચ્છાથી આ સ્વરૂપ અહીં પધરાવ્યું છે. હવે બધાએ આ દિવ્ય સભા એવો સંકલ્પ કરો કે મહારાજ, આ તમારા દર્શનીય સ્વરૂપ દ્વારા એવી કૃપા વરસાવો કે જેમ પેલા હરિભક્તને 50 ભૂત ઘરી ગયા તો પણ એને કોઈ દિવસ સંકલ્પ ન થયો ને એ બધાનો ઉદ્ધાર કર્યો, ત્યારે એથી પણ ચડી જાય એવી અમારામાં અડગ શ્રદ્ધા આવે અને સોમચંદ બાપા જેવા મુક્તને વિશે કોઈ દિવસ મનુષ્ય ભાવ આવે નહીં, દિવ્ય ભાવ જ દેખાય. અવરભાવ જેવું છે જ નહીં, એના માટે સમગ્ર પરભાવ જ. એ દેખાય ત્યારે અવરભાવ દેખાતો જ નથી. તો એ દિવ્ય સ્વરૂપને આ દિવસે કોટાન કોટી દંડવત તો ઓછા પડે, દંડવત સહિત ખૂબ ગદગદ થઈને એમ પ્રાર્થના કરીએ કે આ દિવસે આપણા ઉપર જે કૃપા વરસાવી છે તે કૃપા ઉત્તરોત્તર વધતી રહે, એનો અનુભવ થતો રહે, એવી આપણે શ્રીજી મહારાજ અને તેમની મૂર્તિમાં અખંડ રહેલા મહાઅનાદિમુક્ત સોમચંદ બાપા, જેમની તિથિનો બ્રહ્મયજ્ઞ આજે આપણે કરી રહ્યા છીએ, એમની આપણા ઉપર પ્રસન્નતા ઉતરે એવી પ્રાર્થના કરીએ. સારાંશ: વાસ્તવિક રીતે જ્ઞાન સમજાય એ માટે દરેક મુક્તો પોતાના અંગ જુદા જુદા રાખે છે. મુક્તોના અંગોમાં એટલી બધી શક્તિ છે કે તેમના અભ્યાસથી ચૈતન્ય પલટાઈ જાય, ચૈતન્ય પરના આવરણો હટી જાય એવી એમાં તાકાત છે. મુક્તોના દિનોની ઉજવણી કરવાથી તેમના અંગ વિશેની વધુ જાણકારી પ્રાપ્ત થાય છે. અનાદિમુક્તના અંતર્ધાન તથા પ્રાગટ્ય દિન બંને સરખા જ છે, માટે બંનેની ઉજવણી સરખી રીતે જ કરવી. તેઓ માટે જન્મવું અને મરણ પામવું એવું હોતું નથી. એ બધા આ લોકના શબ્દો છે. સામાન્ય જીવો માટે એક કલ્પનાનો જ વિષય છે. એ સ્થિતિને પમાય ત્યારે જ આ બધાથી વાકેફ થવાય. દિવ્યતાને પામ્યા પછી અગાધ જ્ઞાન પ્રગટ થાય છે. આવી સામર્થિ, આવું સર્વજ્ઞપણું હોવા છતાં મુક્ત પોતાનું સામર્થ્ય ઢાંકીને વર્તે છે. જાત જાતની પ્રકૃતિવાળાને જાળવવાનું અનાદિમુક્તનું જ કામ, બીજાથી એ શક્ય નથી. શ્રીજી મહારાજની અનાદિની રીત છે કે પોતાનું જ્ઞાન પોતાના મુક્તો દ્વારા જ આપણા સુધી પહોંચાડે છે. મહારાજ જાણે એટલું એમના અનાદિમુક્ત જાણે. મહારાજ કરે એટલું એના અનાદિમુક્ત કરી શકે। અક્ષરધામમાં પહોંચવા શ્રદ્ધા અતિ આવશ્યક છે। ભગવાન કસોટી કરે છતાં એ શ્રદ્ધા ડગવી જોઈએ નહીં। એવી અડગ શ્રદ્ધા હોય ત્યારે મહારાજ રાજી થાય ને પાત્રતા આવે। ચૈતન્યમાં મૂર્તિ પધરાવી દેવી એ એક જ અવિચળ રહે છે।